જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પ્રશ્ન 8 પાનું 11 કમ્પ્યુટરમાં પેજ નંબર 272 પ્રશ્ન 8 ની અંદર આપણે વાત કરી છે. પહેલો ભાગ થયો જીવતત્વ સંબંધીની ભૂલ, બીજો અજીવતત્વ સંબંધીની ભૂલ, ત્રીજું આશ્રવ તત્વ સંબંધીની ભૂલ અને એના પછી બંધ તત્વ સંબંધીની ભૂલ. આશ્રવ તત્વ સંબંધીની ભૂલમાં કહ્યું છે કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, શુભ અશુભ ભાવ એ આશ્રવ છે. તે ભાવ આત્માને પ્રગટ રૂપે દુઃખ દેવાવાળા છે, પરંતુ મિથ્યાદ્રષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. આ તેની આશ્રવ તત્વ સંબંધીની ભૂલ છે. આત્મા સિવાયના બધા ભાવ એ અશુદ્ધ ભાવ છે, અને એ અશુદ્ધ ભાવ એ શુભ હોય કે અશુભ હોય એ દુઃખ દેવાવાળા છે. એટલે જ્યારે એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય ત્યારે જે વ્યગ્રતા થાય છે તે વખતે દુઃખ છે, અને ત્યાર પછીથી એ આશ્રવ છે એટલે એને લીધે ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે, જેના નિમિત્તે જળ કર્મ બંધાય છે. અને એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જે ફળ મળે છે એ ફળ ભલે એ લૌકિક દ્રષ્ટિએ એ ફળ પુણ્યનું ફળ હોય પણ એ દુઃખનું જ કારણ બને છે, કેમ કે એના ઉદય વખતે જીવ એની સાથે જોડાય છે અને જોડાવાથી એને આકુળતા વ્યાકુળતા થાય છે અને નવા કર્મ બાંધે છે. એટલે એ કર્મબંધનું જ કારણ થાય છે. એટલે કોઈ પણ પ્રકારના આશ્રવ એ શુભ હોય કે અશુભ હોય એ બધા જ એ બંધનું કારણ છે. શુભ છે માટે એ છૂટવાનું કારણ, મુક્તિનું કારણ છે એવી માન્યતા હોય તો એ ભૂલ ભરેલી માન્યતા છે. મિથ્યાત્વ જ્યાં સુધી ગયું નથી ત્યાં સુધી જીવને જે ભાવ થાય તે બધા આશ્રવ ભાવ જ છે, અને એમાં કર્મબંધન સિવાય બીજું કંઈ થતું નથી. સમયે સમયે આ જીવ ઔદૈહિક ભાવ સાથે જોડાઈ અને જેટલી તીવ્રતાપૂર્વક કર્મ બાંધે છે એટલું એનું મુક્તિથી દૂર થવાનું થાય છે. એને જવું છે મુક્તિની દશાની નજીક, મોક્ષની નજીક જવું છે, પણ એ પ્રમાદને વશ, મિથ્યાત્વને વશ, ઉદયમાં જે આવ્યું છે એ વસ્તુને પોતાની માને છે, એમાં પોતાપણું કરે છે, એમાં કરતાપણું કરે છે, જાગૃત રહેતો નથી. એ ભાવને પોતાના સમજે છે, એ સંયોગને પોતાના સમજે છે, સંયોગનો કરનારો હું છું એવી મિથ્યા માન્યતાને કારણે એ નવા નવા કર્મબંધ કરે છે. આ આશ્રવ ભાવને છોડીને જો જીવ સંવરપણે વર્તે, સંવર ભાવ એટલે પોતાનો ભાવ, નિજ સ્વરૂપનો ભાવ, સ્થિરતાનો ભાવ, શાંતિનો ભાવ, તો એવા સંવર ભાવે નહીં વર્તતા જીવ અશુદ્ધ ભાવે એટલે કે શુભ અને અશુભ ભાવે વર્તે છે, પરિણમે છે, અને એ આશ્રવ છે. એનાથી કર્મ બંધ થાય, એનાથી મુક્તિ થાય નહીં, એ ધર્મનું કારણ નથી, એ ચાર ગતિમાં રખડવાનું કારણ છે. એના પછી ચોથું છે બંધ તત્વ સંબંધી ભૂલ. બંધ તત્વ સંબંધી શું ભૂલ કરે છે જીવ? કે જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી, બંને બંધનકારક છે. સાંકળ લઈએ તો એ ગમે તે મટીરિયલમાંથી બનાવવામાં આવી હોય, એ સોનામાંથી બનાવવામાં આવી હોય કે લોખંડમાંથી બનાવવામાં આવી હોય, એ બંને એ સાંકળ જ છે, એનાથી બાંધી શકાય. સોનાની સાંકળથી બાંધીએ અને લોઢાની સાંકળથી બાંધીએ એમાં બીજી કોઈ રીતે બંધાવવામાં કોઈ ફેર પડતો નથી. તેવી રીતે પુણ્ય અને પાપ બંને જીવને બંધન કરતા છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિ જીવ એવું નહીં માનતા, એવું એ સમજતો નથી, એટલે એને પુણ્ય સારું લાગે છે, પુણ્ય હિતકારી લાગે છે, અને પુણ્યને હિતકારી માની અને એ શુભ ભાવમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરે છે. તત્વદ્રષ્ટિએ તો પુણ્ય પાપ બંને અહિતકર જ છે, કેમ કે બંને બંધના કારણ છે. પુણ્ય બંધ હોય કે પાપ બંધ હોય એથી ભવ વધે છે, ભવ ઘટતા નથી. પુણ્ય બંધથી ભવ વધે છે પણ ઘટતા નથી. અને સામાન્ય આપણે લૌકિકમાં જેવા શુભ ભાવ કરી અને પુણ્યનો બંધ કરીએ છીએ એ બધા પુણ્ય પાપાનું બંધી પુણ્ય છે. એ બધા પુણ્ય પાપાનું બંધી પુણ્ય છે એટલે કે એ કોઈક ને કોઈક સંયોગ આપનારા છે. એ સંયોગમાં કોઈક બાહ્ય સામગ્રીનો સંયોગ થાય છે કે કોઈક એવા મનને ગમતા સંયોગ થાય છે અને એને લઈને જીવ એમાં એના વિકલ્પમાં એ રાચે છે અને ફરી પાછો પાપ બંધ કરે છે. એટલે જે કંઈ પુણ્ય લૌકિક દ્રષ્ટિએ માનીએ છીએ આપણને એ બધા પુણ્યના કારણ વાસ્તવમાં દુઃખ આપનારા છે. કોઈ પણ બંધન સારું નથી, પુણ્યનો બંધ પણ સારો નથી અને પાપનો બંધ પણ સારો નથી. બંધાવવું એ કોઈ સારી વાત નથી. જે મુક્તિના પંથમાં નીકળ્યો છે એ બંધ કરશે તો મુક્ત ક્યારે થશે? એટલે બંને રીતે એ બંધ છે તે અહિતકર જ છે. પરંતુ અજ્ઞાની તેવું માનતો નથી. એને એમ છે કે હું પુણ્ય કરું તો મને સારી ગતિ મળે, પણ એ મૂર્ખ એમ વિચારતો નથી કે સારી ગતિનો અર્થ શું થાય. એ દેવગતિને સારી માનતો હોય કે મનુષ્ય ગતિને સારી માનતો હોય તો પણ એ ગતિ એ ભવ પૂરતી છે અને એ ભવમાં એ મનુષ્યની કે દેવની ગતિમાં એ ભવમાં જો એ જાગૃત નહીં રહે તો ફરી પાછા પાપ કરીને તિર્યંચમાં જશે. એટલે જે સંયોગો મળે છે એ સંયોગો બધા પાપ કરાવનારા છે, એટલે કે બંધ કરાવનારા છે. પુણ્યના બંધ કરાવે એવા સંયોગો મળતા નથી. પુણ્યનો બંધ થાય એવા સંયોગો તો શુભને બદલે શુદ્ધનો પુરુષાર્થ ઉપાડીએ તો જ એવા સંયોગો પ્રાપ્ત થાય છે. શુદ્ધનો જ્યારે પુરુષાર્થ ઉપડે છે, આત્મા તરફ દ્રષ્ટિ જાય છે, એટલે શાસ્ત્ર વાંચન આદિ થાય છે, જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવાનો પ્રસંગ આવે છે, સ્વાધ્યાય થાય છે, સત્સંગ થાય છે, એ બધા શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને નિમિત્તે જે બંધ પડે છે તે પુણ્યાનું બંધી પુણ્યનો બંધ પડે છે. એ પુણ્યાની બંધી પુણ્યને કારણે એવા સંયોગો મળે છે કે જેના નિમિત્તે પોતે ધર્મ કાર્યમાં પરિણમી શકે. પણ એ બધા નિમિત્ત કારણ એનું ધર્મનું કારણ ખરેખર થતા નથી. એ પોતે જો પ્રમાદી છે તો એવા એને નિમિત્તો ગમે તેટલા મળશે તો પણ એ સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે. એ પ્રમાદી નથી થતો, એ જાગૃત થાય છે તો એને જે નિમિત્ત મળે છે એ નિમિત્તનો ઉપયોગ કરીને એ પોતે સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એટલે કે જે શુભ ભાવો આત્માને લક્ષ્ય થાય છે એ પુણ્યાનુબંધી પુણ્ય આપનારા છે, જેને લીધે થઈને એવા સંયોગો પ્રાપ્ત થાય કે સાચા દેવગુરુ પ્રાપ્ત થાય, સમૂહ શરણમાં બેસવાનું મળે, ભગવાનની વાણી સાંભળવાનો યોગ થાય, સાચું સમજવાની બુદ્ધિ મળે, અને આવા જે યોગ છે એ વખતે જો એ પ્રમાદ નથી કરતો અને એ પુરુષાર્થ કરે છે તો સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એટલે એ રીતે જોઈએ તો શુભ ભાવ તરફનું લક્ષ છોડીને શુદ્ધ ભાવ માટેનો જો પુરુષાર્થ કરે છે તો એને શુભનો બંધ તો જરૂર પડે છે, પણ સાથે સાથે શુદ્ધિની વૃદ્ધિ પણ અંશે થાય છે. એટલે પુણ્ય સારું છે, હિતકારી છે એમ માનવાને બદલે શુદ્ધ ભાવમાં જવું છે એવો એને વિચાર રાખવો જોઈએ. પુણ્ય કમાવાની જે ઈચ્છા એને થાય છે એ બે પ્રકારે થાય છે. એક તો કે હું પાપ ભાવમાં રહીશ તો મારી ગતિ ખરાબ થશે અને એનો એને ભય છે. અને બીજું એ પ્રકારે થાય છે કે હું પુણ્યના ભાવ કરીશ તો મને દેવની ગતિ મળશે. આ બંને ભાવ જે છે તે ભાવ દુઃખ દેનારા ભાવ છે. એટલે પુણ્ય તરફની દ્રષ્ટિને છોડીને, શુભ ભાવની દ્રષ્ટિને છોડીને શુદ્ધનો પુરુષાર્થ કરવો એવી દ્રષ્ટિ અપનાવવામાં આવે, કેમ કે મારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે, હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું અને એવું સ્વરૂપ મારે પ્રગટ કરવું છે, એવો ભાવ વર્તે છે તો સાથે એ શુભ ભાવ તો છે અને અંશે એ શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ પણ છે, અને એ ભાવે એને પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. તો પાપ અને પુણ્ય એ બંને અહિતકર છે, પણ અજ્ઞાની એ માનતો નથી, બંધનો ભાવ એ કરે છે, એને હજી એને ગતિ કરવી છે, એટલે એ સારી ગતિ સમજી અને એ દેવલોકમાં જવાની મીઠાશને છોડી શકતો નથી, એટલે એ એવા નાના પ્રકારના પુણ્યના ભાવ કરે છે. એ બધા આશ્રવ છે અને એ પુણ્ય બંધ છે, એ ભાવ વધવાનું કારણ છે. પાંચમું છે સંવર તત્વ સંબંધી ભૂલ. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય ચારિત્ર. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય જ્ઞાન સહિત આત્મામાં સ્થિરતા કરવી તેનું નામ નિશ્ચય ચારિત્ર. એ જીવને હિતકારી છે, પણ મિથ્યાદ્રષ્ટિ જીવ તેમને કષ્ટદાયક માને છે. એ તેની સંવર તત્વ સંબંધીની ભૂલ છે. પોતાના સ્વરૂપનો પ્રતિભાસ કરવો, પોતાના સ્વરૂપને અવલોકવું અને પછી એમાં સ્થિર થવું, આનું નામ ધર્મ. પોતાનું નિજ સ્વરૂપ છે તે સિદ્ધ સમાન સ્વરૂપ છે એવો પહેલા દ્રઢ નિશ્ચય કરવો, એવો નિર્ણય કરવો, તર્ક દ્વારા એ માન્યતાને દ્રઢ કરવી, અને જ્ઞાની પુરુષોએ એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એવી પ્રાપ્તિ હું પણ કરી શકું એવો વિશ્વાસ લાવી અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, પોતાના સ્વરૂપમાં રહેવું, પોતાના સ્વરૂપમાં રમવું, રમણતા કરવી, એનું નામ ચારિત્ર. આવું છોડીને એ મિથ્યાદ્રષ્ટિ જીવ બાહ્યમાં અટવાઈ જાય છે, બહારમાં શુભ અને અશુભ ભાવમાં એ રમે છે, એના જ્ઞાન દર્શનનો ઉપયોગ આત્મામાં જતો નથી, ત્રિકાળી ભગવાન આત્મા તરફ ઢળતો નથી પણ બાહ્ય પર પદાર્થો તરફ ઢળે છે. એનું લક્ષ જગતના જે જ્ઞેયો છે એ જ્ઞેયો તરફ ઢળે છે, એ પદાર્થો પૂતગળ છે, સંયોગો જે આવ્યા છે કર્મને કારણે, એ બધું તેના આત્માથી, તેના આત્માના ભાવથી જુદું છે, એ નહીં જાણીને એની તરફ એ આકર્ષાય છે, આસક્તિ કરે છે, અને એમ એ પોતાના સ્વરૂપમાં જતો નથી, એ બહારમાં અટકી જાય છે. પોતાના સ્વરૂપમાં જાય છે અને જેવો આત્માનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે એ રહે છે તો ત્યાં શાંતિ છે. એ શાંતિની દશા છે, એ સંવર છે, એટલે વિકલ્પ રહિત દશા છે અને નવા કર્મ બંધાતા નથી. જૂના કર્મોની નિર્જરા તો થયા જ કરે છે, એટલે ટોટલ બેલેન્સ જે કર્મનું છે એ ઘટે છે. સમયે સમયે કોઈને કોઈ કર્મ ઉદયમાં આવે છે અને ઉદયમાં આવી અને એ કર્મના રજકણો છૂટા પડી જાય છે, ખરી જાય છે, એટલે નિર્જરા તો થાય છે, પણ એ વખતે એને સંવર વર્તે છે, એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કરે છે, શાંતિ વર્તે છે, નવા કર્મ બાંધતો નથી, તો એ સંવર અને નિર્જરા સહિત એની શુદ્ધ પરિણતિ થાય છે. સમ્યક દ્રષ્ટિને આવી શુદ્ધ પરિણતિ સમયે સમયે થાય છે, કેમ કે એની દ્રષ્ટિ બદલાય છે, એટલે એ ભલે બહારમાં છે ત્યારે પણ એના અંતરમાં પોતાના સ્વરૂપ પ્રત્યે મહાત્મા આવ્યું છે, એ સ્વરૂપમાં સ્થિરતા કરવાનો પુરુષાર્થ એને જાગ્યો છે, એટલે આવી પડેલા સંયોગોને પોતાથી જુદા સમજે છે. જે સંયોગો પ્રાપ્ત થયા છે એ પૂર્વે કરેલા બંધને કારણે, પૂર્વના કર્મને કારણે આવ્યા છે એવું એ બરાબર સ્પષ્ટ દરેક સમયે સમજે છે, એટલે એ સંયોગો સાથે જોડાતો નથી, એટલે કે ઔદયિક ભાવે એ પરિણમતો નથી, એટલે નિર્જરા કરે છે. આવા સંવર તત્વને સમજ્યા વિના જીવ એના તરફ દ્રષ્ટિ કરતો નથી, એનો પ્રયત્ન કરતો નથી, એટલે એ સમયે સમયે નવા કર્મ બાંધે છે અને ચાર ગતિમાં રખડે છે. એને આત્મામાં જવું અઘરું લાગે છે, એને એમાં પ્રયત્ન કરવામાં પ્રમાદ વર્તે છે, એટલે એ સંવર તત્વને બરાબર સમજ્યો નથી, એ એની ભૂલ છે. સંવર તત્વમાં આત્મામાં જવામાં શાંતિ હોય, એમાં દુઃખ હોય જ નહીં, એમાં કોઈ કષ્ટ હોય જ નહીં, એને લઈને પણ શાંતિ જ ઉત્પન્ન થાય અને એ વખતે પણ શાંતિ જ હોય. બીજા બધા વિકલ્પો છે તે આકુળતા અને વ્યાકુળતા કરનારા છે. સંવરના ભાવ છે તે આકુળતા અને વ્યાકુળતાથી રહિત છે, એમાં કોઈ ઉપાધિ ભાવ નથી, કોઈ ચિંતાનો ભાવ નથી, એ તપનો ભાવ છે. ચિંતા નિરોધ થઈ તપ, એવો એ તપનો ભાવ છે. અને સંવર છે એ સાચા અર્થમાં જોઈએ તો એ પ્રકારે તપ છે. બાહ્ય તપને એ મહત્વ આપે છે, પણ આ સંવર રૂપી અંતરંગ તપ છે એના તરફ એનું લક્ષ્ય જતું નથી, કેમ કે તેને અભ્યાસ નથી, એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, અને કોઈકે કહેલી કંઈક માન્યતાઓ, અધૂરી માન્યતાઓ, સમજ્યા વગરની ભૂલ ભરેલી માન્યતાઓ એણે વગર વિચારે સ્વીકારી છે, એટલે એ સંવર તત્વ સંબંધી એને અજ્ઞાન છે, એને ભૂલ છે. છઠ્ઠું, નિજરા તત્વ સંબંધી ભૂલ. આત્મામાં એકાગ્ર થઈ શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છા રોકવાથી જે નિજ આત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે, એટલે કે ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા ઉત્પન્ન ન થાય તેનું નામ તપ, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થાય તેનું નામ તપ, માત્ર પોતાના આત્મભાવે રહેવાય એનું નામ તપ. ઈચ્છા બે પ્રકારે થાય, રાગને દ્વેષ રૂપે થાય, એમાં રાગમાં શુભ રાગ હોય એટલે એની મીઠાશ વર્તે, એટલે એ છોડી શકતો નથી, એટલે આત્મામાં એકાગ્ર ન થતા એ શુભ ને અશુભ એ કોઈ પણ પ્રકારના ભાવે એ વર્તે છે ત્યારે એને કોઈક ને કોઈક પ્રકારની ઈચ્છા છે, અને એવી ઈચ્છાને નહીં રોકી શકવાથી એ બંધ કરે છે, આશ્રવ થાય છે અને બંધ થાય છે. નિજરા તો એના કારણે થાય છે, સ્થિતિ બંધ પૂરો થાય છે એટલે કર્મ ખરી જાય છે, એટલે સમયે સમયે કોઈ ને કોઈ કર્મનો ઉદય આવે છે, એનો સ્થિતિ બંધ પૂરો થાય છે એટલે એ એનું ફળ આપી અને એ રજકણો છૂટા પડી જાય છે. જે કર્મરૂપે બંધાયા હતા એ રજકણો છૂટા પડી જાય છે. એ વખતે જે ફળરૂપે સંયોગ આવે છે કે વસ્તુની પ્રાપ્તિ થાય છે, જે કંઈ બને છે એ બધું એનાથી જુદું છે એવો જો ભાવ રાખે તો એ સંવર ભાવ છે, એટલે નિજરા થઈ તે કામ નહીં. પણ એવો ભાવ ન રાખતા એ નિજરા થાય છે, એ કર્મ કરી જાય છે, એ જ વખતે એ નવું કર્મ બાંધી લે છે. જે ઉદય આવે છે એ ઉદયને કરનારો પોતે છે, અને એમાં એ કરતા પણ કરે છે, અભિમાન કરે છે, માન કરે છે, અથવા તો એ રાગ કરે છે, દ્વેષ કરે છે, લોભ કરે છે, માયા કરે છે, કંઈક પણ કરે છે, એ પ્રકારે એ કસાયને લઈને એ નવા કર્મ બાંધે છે. એટલે નિજરા તો થાય છે, પણ જેટલી નિજરા થાય છે એના જેટલું કે એના કરતા વધારે નવું કર્મ બંધન એ કરી લે છે. એટલે એવું નવું કર્મ બંધન ન કરે તો સાચા અર્થમાં નિજરા થાય. કૃપાળુ દેવે બે પ્રકારે નિજરાનું વર્ણન કર્યું છે, સકામ નિજરા અને અકામ નિજરા. અકામ નિજરા એટલે કર્મના સ્થિતિબંધને કારણે સમયે સમયે થતી એ નિર્જરા, અને સકામ નિર્જરા એટલે એ નિર્જરા વખતે પોતે સંવર દશામાં પ્રવર્તે છે તો પછી નવા કર્મ બંધાતા નથી, એટલે કે એ સહેતુક નિર્જરા થઈ એ સકામ નિર્જરા છે. આ રીતે કૃપાળુ દેવે એનું વર્ણન કર્યું છે. અહીંયા એ વાત કરે છે કે ઈચ્છા રોકવાથી આશ્રવ નહીં થાય. એ ઈચ્છા રોકવી એ એક પ્રકારે તપ છે, ઈચ્છા નિરોધ તપ છે, અને એવા તપથી નિર્જરા થાય છે. એને બદલે એ બાહ્ય વ્રતને તપ કરે છે, અંતરંગ ઈચ્છાને તો એ રોકી શકતો નથી, એટલે એને બંધ પડે છે. એની માન્યતા એવી છે કે ઉપવાસ કરવાથી એને નિજરા થાય છે, વ્રત કરવાથી નિજરા થાય છે. પણ વ્રત અને ઉપવાસના જે ભાવ છે તે શુભ ભાવ છે. આત્મા ઉપવાસ કરી શકતો જ નથી. ઉપવાસ થાય ત્યારે આત્મામાં ભાવ છે અને એ ભાવ શુભ ભાવ છે. આત્મા પોતે પોતાના સ્વરૂપે પરિણમે તો જ એ ઉપરમાં વાસ છે, એટલે આત્મામાં વાસ છે. અન્યથા એ ખોરાક ન લેવાનો ભાવ માત્ર છે તો એ શુભ ભાવ છે, અને શુભ ભાવ છે તેનાથી તો બંધ થાય, તેનાથી નિજરા થાય નહીં. એટલે માત્ર બાહ્ય તપ કરવાથી નિજરા થાય નહીં. અંતરંગ તપની દશા મુનિઓની જોયા વિના દેખા દેખીએ મુનિને જે ઉપવાસ વર્તતા હોય એ વખતે આપણે પણ એમ માનીએ કે મુનિએ આહાર નથી લીધો, એમને આજે ઉપવાસ છે, તો આપણે પણ આહાર ન લઈએ અને ઉપવાસ કરીએ તો એથી કંઈ નિજરા થતી નથી. મુનિ તો પોતાના સ્વરૂપમાં લીન છે, આત્મ સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, વારંવાર આત્મામાં જાય છે, પાછા બહારમાં આવે છે, પાછા અંતરમાં જાય છે, પાછા બહારમાં આવે છે, આમ ચાલ્યા કરે છે, એટલે એમને તો આહારનો વિકલ્પ પણ આવતો નથી, આહાર કરવાની ઈચ્છા પણ થતી નથી. એ સ્વાભાવિક રીતે એ ઈચ્છા રોકાઈ ગઈ છે, અને એવી ઈચ્છા રોકાવાથી એ ઈચ્છા નિરોધ તપ જે વ્યાખ્યા છે એ પ્રમાણે ઈચ્છા ઉત્પન્ન ન થવાથી એમને તપ વર્તે છે, અને એ સમયે બાહ્યમાં એ ખોરાક નથી લેતા એવું આપણને દેખાય છે. આપણને એમ લાગે છે કે મુનિએ આજે ઉપવાસ કર્યો, પણ ખરેખર તો એમ છે કે એ અંતરમાં પોતે સ્વરૂપમાં સ્થિરતા અને લીનતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એટલે એ વખતે ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી, આહારની ઈચ્છા થતી જ નથી, અને એ રીતે એમનું તપ છે. તો અંતરંગ દશા વિના બાહ્ય તપ છે તે બધા બાળ તપ છે, બાળ વ્રત છે, અને એવા બાળ તપને બાળ વ્રતથી નિજરા થતી નથી. અહીંયા કહે છે કે આત્મામાં એકાગ્ર થઈ, પહેલી વાત જ એ કરી છે કે આત્મામાં એકાગ્ર થઈ અને પછી એ શુભ ને અશુભ બંને પ્રકારની ઈચ્છાને રોકવાની છે. એટલે પછી ઈચ્છાને રોકવાનો પુરુષાર્થ સરળ થઈ જાય છે, કેમ કે એનું ચિત્ત આત્મામાં છે, એકાગ્રતા એણે આત્મામાં કરી છે, એટલે એનો ઉપયોગ બીજે ક્યાંય જતો નથી, એટલે ખાવા તરફ એની દ્રષ્ટિ જતી જ નથી, એને યાદ પણ આવતું નથી કે આજે મારે ખાવું છે. અને એ રીતે જે તપ થાય છે એ તપ નિર્જરાનું કારણ છે. એટલે આત્મામાં એકાગ્ર થઈ શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છા રોકવાથી જે નિજ આત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે, અને એ તપથી નિજરા થાય છે. આવું તપ સુખદાયક છે, આવું તપ છે તે સુખદાયક છે, પરંતુ અજ્ઞાની તેને ક્લેશદાયક માને છે અને આત્માની જ્ઞાન આદિ અનંત શક્તિઓને ભૂલી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે. ઇન્દ્રિયોના વિષય તરફથી એની દ્રષ્ટિ ખસતી નથી, એટલે એ બાહ્ય તપ કરી રહ્યો છે ત્યારે પણ એ ઇન્દ્રિયોના વિષયોમાં રાચી રહ્યો હોય છે. જ્યારે એને ઉપવાસ છે, આંબિલ છે, એને કોઈક વસ્તુનો ત્યાગ કર્યો છે, ત્યારે પણ એ ઇન્દ્રિયના વિષયમાં તો રહ્યો જ છે, અને એવા વિષયોની એ ઈચ્છા આકાંક્ષા તૃષ્ણા સહિત છે, તો પછી એને તપ ક્યાંથી કહેવાય? એટલે એ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે ત્યાં સુધી એને ખરેખર કોઈ તપ નથી, કોઈ નિર્જરા થતી નથી. એને પાંચે ઇન્દ્રિયોના વિષયમાં બંધન દેખાવું જોઈએ, પાંચે ઇન્દ્રિયના વિષયમાં એને દુઃખ દેખાવું જોઈએ, પાંચે ઇન્દ્રિયના વિષયોમાં એને હે પણ દેખાવું જોઈએ, એ છોડવા લાયક છે એવું એને દેખાવું જોઈએ. અને એવો જો એને નિર્ણય વર્ષે તો પછી એ પાંચે ઇન્દ્રિયોના વિષયો તરફ એને ઉદાસીનતા વર્ષશે, અને એવા ઉદાસીન ભાવે જે તપ કરે છે એ તપ એ નિજરાનું કારણ થાય છે. અહીંયા કહે છે કે એ નિજરા તત્વ સંબંધીની એની ભૂલ છે કે એ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં રાચી અને તપ કરે છે, બાહ્ય તપ કરે છે, તે તેની ભૂલ છે, અને એવા બાળ તપથી નિજરા માનવી તે પણ ભૂલ છે. સાતમું, મોક્ષ તત્વ સંબંધી ભૂલ. મોક્ષ છે અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. મોક્ષ કોઈ સ્થાન નથી પણ આત્માની મુક્ત દશા છે. કર્મથી રહિતપણું એટલે મોક્ષ, આવી ટૂંકી વ્યાખ્યા કરવાને કારણે કેટલાય જીવોને, મોટાભાગના જીવોને કહીએ તો ચાલે, કે એમને ખ્યાલ જ નથી આવતો કે મુક્તિની દશા કેવી છે. એ માત્ર કર્મની સાથે સરખાવવામાં આવે છે, તે મોટી ભૂલ છે. કર્મરહિત દશા એટલે મુક્તિની દશા એમ કહેવા કરતા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાં પૂર્ણતાએ બધા જ ગુણો, અનંત ગુણોની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી એનું નામ મુક્તિની દશા. પોતાનામાં અનંત ગુણો છે, અનંત ગુણોનો એ ભગવાન આત્મા પિંડ છે, એ અનંત ગુણો સહિતનું એનું જે સ્વરૂપ છે તેવું સ્વરૂપ પૂર્ણપણે શુદ્ધ રૂપે પ્રાપ્ત કરવું એનું નામ મુક્તિ. પૂર્ણપણે બધા જ ગુણો પ્રગટી જાય છે, બધા જ ગુણોનો એને અનુભવ થાય છે, ત્યારે એ ગુણો સુખ, શાંતિ, આનંદ, સંતોષ આપનારા છે. એટલે એને બહારથી કંઈ લેવા જવું પડતું નથી. એને સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન બધું એને પોતાનામાંથી જ પ્રાપ્ત થઈ જાય છે, એવી એ ઉત્કૃષ્ટ દશા છે, તે મુક્તિની દશા છે. વ્યવહારથી આપણે જે કહીએ છીએ કે કર્મરહિત દશા, તો કર્મ તો જડ છે, એ પૂતગળ છે, અને એ અહીંયા જ્યારે આવી પૂર્ણ શુદ્ધ દશા થાય છે ત્યારે એ જડ કર્મોનું છૂટા પડી જવું, એનો ક્ષય થવો એવું થાય છે, જેને આપણે મોક્ષ કહીએ છીએ. આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. એટલા માટે અહીંયા એ સ્પષ્ટતા કરી છે કે આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુલતાનો અભાવ છે, કોઈ પણ પ્રકારે ચિંતા વ્યાધિ ઉપાધિ શાંત હોતી નથી, એમાં કોઈ પણ પ્રકારની આકુલતા નથી, કોઈ ઈચ્છા થતી નથી, કેમ કે બધું પરિપૂર્ણ પ્રાપ્ત થયું છે. હવે કોઈ વસ્તુની કોઈ વસ્તુ બાકી રહી નથી, કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની બાકી રહી નથી, બધું જ પ્રાપ્ત થયું છે. પૂર્ણ આનંદ વર્તે છે, પૂર્ણ શાંતિ છે, પૂર્ણ સુખ છે, પૂર્ણ સંતોષ છે, પૂર્ણ વીર્ય ઉછળ્યું છે, પૂર્ણ જ્ઞાન છે. એવી દશામાં એને હવે કોઈ વસ્તુની તૃષ્ણા રહેતી નથી, બધું જ પૂર્ણપણે પ્રાપ્ત છે, એટલે ક્યાંય દ્રષ્ટિ બીજે જતી નથી. એ પોતે જ્યાંથી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે એવા પોતાના સ્વરૂપમાં એ સ્થિર થઈ જાય છે, લીન થઈ જાય છે, અને અપૂર્વ એવા અવ્યાબાદ આનંદમાં જ હોય છે. એ અનંત આનંદ અનંત સુખમાં જ એ પરિણમે છે. પૂર્ણ સ્વાધીન નિરાકુલતા તે સુખ છે, પરંતુ અજ્ઞાની એવું નહીં માનતા, શરીરમાં મોજ શોખમાં જ સુખ માને છે. મોક્ષમાં દેહ ઇન્દ્રિય ખાવું પીવું મિત્ર આદિ કંઈ પણ હોતું નથી, તેથી અજ્ઞાની અતિન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી. એને એવો ખ્યાલ પણ નથી કે ઇન્દ્રિયો વિના અપૂર્વ એવું સુખ શાંતિ પ્રાપ્ત કરી શકાય એવી એને કલ્પના પણ હોતી નથી. એને તો એમ છે કે આ ઇન્દ્રિયના વિષયો અને ઇન્દ્રિયો દ્વારા એનું માણવું એ જ સુખ છે, એટલે એને મોક્ષ તત્વ સંબંધી કોઈ વિચાર વિકલ્પ ઉદ્ભવતો નથી. ઇન્દ્રિય દ્વારા ખાવું પીવું એ સુખનું કારણ નથી, કેમ કે એ ખાવા પીવા કે ઇન્દ્રિયોના વિષયોને માણવાથી જો સુખ થતું હોય તો એ એવું સુખ દરેક સમયે થવું જોઈએ, પણ એવું તો બનતું નથી. ભૂખ લાગી નથી ને ખાવાનું આવે છે તો એ ખાવાનું સુખદાયી થતું નથી. તૃષા લાગી નથી અને પાણી પીવાનું થાય છે તો એથી કોઈ આનંદ આવતો નથી. એટલે જે ઇન્દ્રિયો દ્વારા સુખ થાય છે એમાં પહેલા અભાવરૂપે દુઃખ છે અને પછી એનો સદભાવ થાય છે એટલે એને એ સુખનો આભાસ છે, તેને સુખ માને છે. એટલે એ અજ્ઞાની છે, એને મોક્ષ તત્વનો કોઈ ખ્યાલ નથી, મોક્ષ તત્વ સંબંધીની એની એ પ્રકારે ભૂલ છે. મોક્ષમાં જે આનંદ છે, સુખ છે, શાંતિ છે, એ વાતનો એને સહેજ પણ ખ્યાલ નથી. એ હંમેશા એમ જ માને છે કે અહીંયા જેથી નીકળી અને ક્યાંક કોઈક વસ્તુમાં ભળી જવાનું એનું નામ મોક્ષ. એવી મિથ્યા માન્યતાને લઈને એને મહાત્મા હજી આવ્યું જ નથી. મોક્ષ એ પૂર્ણ પ્રાપ્તિની અવસ્થા છે અને એમાં બધું જ પૂર્ણપણે પ્રાપ્ત થાય છે. જે સુખો ઇન્દ્રિયો દ્વારા એ કરે છે એ સુખો સાથે એની તુલના થઈ શકે નહીં. એ સુખ જે મોક્ષના સુખ છે એ અપૂર્વ સુખ છે, એ આનંદ છે તે પણ અપૂર્વ આનંદ છે. એ આનંદ ક્યારેય જતો નથી, એ પરલક્ષી આનંદ નથી, એ અંતરમાંથી ઉદ્ભવ્યા કરે છે, એક સરખો રહે છે, એ ઓછો થતો નથી, અને અનંતકાળ સુધી એ એવો ને એવો સુખ ને આનંદનો અનુભવ રહ્યા કરે છે. એ એવી દશા છે, પછી ક્યારેય દુઃખ આવતું જ નથી, દુઃખનો અનુભવ થતો જ નથી, રખડવું થતું જ નથી. એ અત્યારે એને થોડીક પ્રતિકૂળતા ઓછી થઈ છે એટલે એ એમ માને છે કે પોતે સુખી છે. થોડી કેટલાક પ્રકારે એને પ્રતિકૂળતા ઓછી થઈ છે, શરીરમાં રોગ નથી એટલે એ એમ માને છે કે હું સુખી છું. કોઈક પ્રકારે એને જેવા ભાવ કર્યા હતા, ઈચ્છા હતા, એવા સંયોગો એને મળ્યા છે એટલે કે પુણ્યનો ઉદય વર્તે છે, એટલે એ અજ્ઞાની એમ માને છે કે હું અહીંયા સુખી છું. પણ એ પુણ્યના ઉદયો પૂરા થઈ જશે અને ત્યાર પછીથી એ ઉદય નહીં હોય ત્યારે એને દુઃખ લાગશે. એક વખત મુક્તિની પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ થાય છે પછી આવું કંઈ દુઃખ રહેતું નથી. એક સરખું સુખ રહ્યા કરે છે, એક સરખો આનંદ રહ્યા કરે છે, દુઃખનો કોઈ આભાસ છે નહીં. એવી પરિપૂર્ણ દશા છે, અનંત ગુણો પરિપૂર્ણ પૂર્ણપણે એમાં પ્રગટે છે. તો અહીંયા કહે છે, અજ્ઞાની અતિન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી, એ તેની મોક્ષ તત્વ સંબંધીની ભૂલ છે. આ પ્રમાણે સાત તત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની જીવ અનંતકાળથી સંસારમાં ભટકી રહ્યો છે. હવે અહીંયા પ્રશ્ન 9. અજ્ઞાનીનું જીવ અજીવ તત્વનું શ્રદ્ધાન કેમ અયથાર્થ છે? અજ્ઞાની જીવ છે તે જીવ અને અજીવ એની શ્રદ્ધા યથાર્થપણે કેમ નથી કરી શકતો? અહીંયા એનો ઉત્તર આપ્યો છે કે જૈન શાસ્ત્રોમાં કહેલા જીવના ત્રસ સ્થાવર વગેરે ભેદોને, ગુણસ્થાન માર્ગણા વગેરે ભેદોને, જીવ પૂદગળ વગેરેના ભેદોને તથા વર્ણ આદિ ભેદોને તો જીવ જાણે છે. એ ત્રસ શું છે? બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, એ બધું ત્રસ છે. અને સ્થાવર એક ઇન્દ્રિય છે તે, એ બધા ભેદને એ જાણે છે. ગુણસ્થાન અને માર્ગણા સ્થાનને પણ એ જાણે છે. 14 ગુણસ્થાન છે, 14 માર્ગણા સ્થાન છે. માર્ગણા સ્થાન એટલે અટકવાના સ્થાન છે, અને ગુણસ્થાન એટલે એ ધર્મમાં જે એની પ્રગતિ થઈ છે અને જેવી દશા વર્તે છે એક પછી એક ઊંચી, એના સ્થાન છે, એને પણ એ જાણે છે. જીવ અને પૂદગળ વગેરેના ભેદોને પણ જાણે છે. એટલે કે જીવનું સ્વરૂપ છે તે અમૂર્તિક છે, પૂદગળ તે મૂર્તિક છે, અને એને વર્ણરસ વગેરે છે, એ બધું પણ એ જાણે છે. પણ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત અને વિતરાગ દશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે તેવું જે જાણતો નથી તેને જીવ અજીવ તત્વની યથાર્થ શ્રદ્ધા નથી. મૂળ વાત એ જાણતો નથી. એને અધ્યાત્મ શાસ્ત્રો એટલે આત્માને લક્ષે, આત્માની પ્રાપ્તિના લક્ષે જે શાસ્ત્રો છે એવા શાસ્ત્રોનું અભ્યાસ નથી, એવા શાસ્ત્રો તરફ એને હજી રૂચિ થઈ નથી, એટલે એ પોતે ભેદ જ્ઞાન કરી શકતો નથી. ભેદ જ્ઞાન એને કરવાનું છે નથી. પોતાથી બીજા બધા પદાર્થો જુદા છે એવું અનુભવ દ્વારા એને જાણવું, એવું જાણવું થતું નથી, એટલે ભેદ જ્ઞાન એને વર્તતું નથી. એની માન્યતામાં એ માને છે, પણ હજી એને ભેદ જ્ઞાન એવું કર્યું નથી. પોતે સમ્યક દર્શન દ્વારા, એક ભેદ જ્ઞાન દ્વારા પોતાથી જગતના બધા પદાર્થોને જુદા અનુભવે એવી દશા એની પ્રગટ નથી થઈ. અને એ ન થવાનું કારણ એનો અધ્યાત્મ શાસ્ત્રોમાં પૂરેપૂરો વિશ્વાસ નથી, પૂરી શ્રદ્ધા નથી. અધ્યાત્મ શાસ્ત્રોનું એને વલણ થયું નથી, એનો ઝુકાવ થયો નથી, એટલે એમ બની રહ્યું છે. કેમ કે એવા અધ્યાત્મ શાસ્ત્રમાં વિતરાગી દશાના વર્ણન હોય છે, અને એ વિતરાગી દશા કેવી રીતે પ્રાપ્ત કરવી એના ઉપાય પણ આપ્યા હોય છે, અને એ ઉપાયને વાંચી વિચારી સમજી તર્કથી બરાબર દ્રઢ કરી અને પછી એવા ભાવે પરિણમવું છે, એ વિતરાગી દશાને પ્રગટ કરવી છે. એ વિતરાગી દશા પ્રગટ કરવા માટે એ અધ્યાત્મ શાસ્ત્રો છે, દ્રવ્ય શ્રુત છે, દ્રવ્યાનું યોગ છે, એ નિમિત્ત કારણ છે. તો એનો એને અભ્યાસ નથી, એનો એને અભ્યાસ નથી, અને કદાચ અભ્યાસ છે તો પૂરતો અભ્યાસ નથી, અને અભ્યાસ કરે છે તો એને એ આત્મસાત નથી કરતો. માત્ર એને યાદ રાખે છે, બોલી જાય છે, પોપટની જેમ બોલી જાય છે, પણ એને એ ગ્રહણ નથી કરતો. એમાં જે ભાવ આપ્યો છે એ ભાવને એને ગ્રહણ નથી કર્યો, એ ભાવમાં એને પૂરી શ્રદ્ધા બેઠી નથી. હજી એને દ્રષ્ટિ બાહ્યમાં પડી છે અને બાહ્યમાં એને સુખ બુદ્ધિ છે, ત્યાં સુધી એમાં અધ્યાત્મ શાસ્ત્રમાં બતાવેલા માર્ગ તરફની એને રુચિ થતી નથી. એટલે હંમેશા એ એમ જ કહે છે કે બસ હવે આટલું પતી જાય એટલે પછી આપણે બસ આ જ કરવું છે, અહીંયા બસ આ છોકરાના લગ્ન થઈ જાય એટલે પછી આપણે આ કરવું છે, બસ આ આટલું ધંધામાં આટલું રોકાણ ને આ બધું કરીને એક વખત સ્ટેડી ઇન્કમ થઈ જાય બસ પછી બધું છોડી દેવું છે. પણ એને હજી વિશ્વાસ નથી આવતો કે એ બધું એ કરી શકતો નથી. છોકરાના લગ્ન એ કરી શકતો નથી. છોકરો છોકરાનું પુણ્ય લઈને આવ્યો છે, એના લગ્નના સંયોગો થવા એમાં છોકરો છોકરી એ બધાના પુણ્ય કામ કરે છે, એ વાત તો એ ભૂલી જાય છે. છોકરાને એ જીવ સમજતો જ નથી, એ એમ નથી સમજતો કે એ એનો છોકરો છે, તે છોકરો નથી, એ ભગવાન આત્મા છે અને એ પણ પુણ્ય સહિત છે, એ પણ એના કર્મો લઈને આવ્યો છે અને એની જે કંઈ દશા થવાની છે એ એના પુણ્યને લઈને થવાની છે, તારા પુણ્યને લઈને કંઈ થવાનું નથી. આટલી વાત એ સમજતો નથી. એ પેલો જીવ એનાથી 25-30 વર્ષ મોડો અહીંયા આવ્યો છે એટલે એ પોતાને હોશિયાર માને છે અને છોકરા તરીકે આવેલા જીવને એને એમ જ સમજે છે કે એને બિચારાને હજી ખબર નથી, એને ગતાગમ પડતી નથી, એને ભાન પડતું નથી, એટલે હું એને કંઈક કરી આપું, હું એને ધંધામાં બરાબર સ્થિર કરી દઉં. આવી મૂર્ખાઈને કારણે એ જીવ પોતે અધ્યાત્મમાં પ્રવર્તી શકતો નથી. એટલે અહીંયા વાત છે કે જેના કારણે વિતરાગી દશા પ્રગટ થાય એવા અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ એને છે નહીં. અભ્યાસ છે તો એમાં એને પૂરી શ્રદ્ધા છે નહીં, એને પૂરો વિશ્વાસ આવ્યો નથી, એટલે એ દુઃખી થાય છે. આગળ અહીંયા વાત કરે છે કે વિતરાગ દશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ અધ્યાત્મ શાસ્ત્રમાં કર્યું છે તેવું તે જાણતો નથી, તેને જીવ અજીવ તત્વની યથાર્થ શ્રદ્ધા નથી. જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં આ વર્ણ આદિમાં અહંકાર અહમ બુદ્ધિ ધારે છે, એટલે કે જગતના પદાર્થોમાં હું કરું, હું કરું, મેં કર્યું એ બધું કરે છે, તેમ આ પણ આત્માને આશ્રિત જ્ઞાન આદિમાં તથા શરીર આશ્રિત ઉપદેશ ઉપવાસ આદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે. શરીરની ક્રિયામાં એ ધર્મ માને છે, ઉપવાસ વગેરેમાં વ્રત તપમાં, પણ એને આત્માનો વિચાર આવતો નથી અને જ્ઞાન આદિના વાંચન વગેરેમાં એને એ ધર્મ માને છે. એમ નથી કે એ જ્ઞાન પણ પોતે પરિણમી જાય. વળી કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બતાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધાર રૂપ શ્રદ્ધા નથી, અંતરમાં એ વાતનો નિર્ધાર થયો નથી, નિશ્ચય થયો નથી, નિર્ણય થયો નથી. અંતરમાં નિર્ણય થાય તો એની બધી જ દશા પલટાઈ જાય. અંતરમાં એને એ વાતનો નિર્ણય ક્યારે થાય કે એ અનુભવે તો એ વાતનો નિર્ણય થાય. જેવું સ્વરૂપ એણે અધ્યાત્મ શાસ્ત્રમાંથી વાંચી વિચારી તર્ક દ્વારા સમજી અને જાણ્યું છે એવું સ્વરૂપ એને અનુભવ દ્વારા પ્રગટ કરવાનું છે અને એવું પ્રગટ કરે તો એ અંતરંગ નિર્ણય થયો કહેવાય અને પછી એ શ્રદ્ધા જતી નથી, એવી શ્રદ્ધા એણે કરવાની છે. તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે સાણો નથી, તેમ આને પણ સમ્યક દર્શન કહેતા નથી. એટલે કે ક્યારેક કોઈક વાત સાચી કહેતો હોય તો પણ એની કોઈ એ માન્યતાને સાચી ગણવામાં આવતી નથી, એટલે કે સમ્યક દર્શન કહેવામાં આવતું નથી, કેમ કે એ તો માત્ર બાહ્યથી બોલવા ખાતર બોલે છે. જેમ પેલો કેફમાં હોય અને પછી નશામાં હોય અને માતાને માતા કહે ત્યારે એના એના માતા કહેવાય છે, શબ્દમાં છે, બાકી ભાવમાં એને કોઈ રીતે માતા એ વખતે હોતી નથી, કેમ કે એ તો નશામાં છે. એ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરી અને બોલવા ખાતર બોલે કે આ આત્મા બધાથી જુદો, તો એથી કંઈ એને કંઈ આત્મા જુદો થયો નથી, એટલે એને એ સમ્યક દર્શન કહેતા નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે, એટલે એ જાણે કે બીજાની વાત કરતો હોય એ રીતે એ વાત કરે છે. આપણે જે વાત હંમેશા કહીએ છીએ કે આત્માની વાત આવે ત્યારે એ ત્રીજા પુરુષ એકવચન તરીકે વાત કરે કે આત્મા આવો અને આત્મા તેવો, પણ એમ નહીં કે હું આવો, એમ તો એને અંદરમાં ઉગ્યું જ નથી. એટલે અહીંયા કહે છે કે જેમ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે, પરંતુ હું એ શરીર આદિથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. એ માત્ર શાસ્ત્રના જ્ઞાન દ્વારા બોલે છે એટલે એ બોલે છે કે આત્મા અને શરીર ભિન્ન છે, પણ એને એમ નથી થતું કે હું આ શરીર સાથે જ્યાં રહ્યો છું એ શરીરથી હું ભિન્ન છું, એવો અંતરમાં એને ભાવ થતો નથી. એ શરીરને જે નામ આપવામાં આવ્યું છે એ નામ બોલવામાં આવે એટલે તરત ઉભો થઈ જાય છે. એટલે શરીરથી જો ભિન્ન પોતે માનતો હોય, પોતાની જાતને માનતો હોય, તો પછી હંમેશા પોતે આત્મભાવે જ રહે, એટલે કહે છે કે હું એ શરીર આદિથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. વળી પર્યાયમાં જીવ પૂતગળના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે. જે કંઈ ક્રિયાઓ જીવ અને પૂતગળની થાય છે એને એ બે દ્રવ્યો ભેગા થવાથી થઈ છે એમ માને છે. એટલે શરીર અને આત્માને બેને એ ભેગા સમજે છે. એ ક્રિયા કોની છે એ સ્પષ્ટ કરી શકતો નથી. એ જીવની ક્રિયા માને છે, શરીરની ક્રિયાને જીવની ક્રિયા માને છે. પણ આ જીવની ક્રિયા છે તેમાં પૂતગળ નિમિત્ત છે, તથા આ પૂતગળની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે એમ ભિન્ન ભિન્ન ભાવ એને ભાસતો નથી. આ રીતે ઇત્યાદિ ભાવ ભાસ્યા વિના તેને જીવ અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહીં, સાચો શ્રદ્ધાવાળો કહી શકાય નહીં. જીવ અજીવની અને એ રીતે સાચી શ્રદ્ધા થતી નથી. કારણ કે જીવ અજીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું, તે આને થયું નહીં. જે જાણવાનું પ્રયોજન જે હતું એને એ તો એ હતું કે પોતે બધા અજીવથી જુદો છે, એ પ્રયોજન એને થતું નથી. તો આજે અહીંયા સુધીનો સ્વાધ્યાય રાખીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો જય જીનેન્દ્ર. હવે પછીનો સ્વાધ્યાય આવતી વખતે કરીશું. હાજી કોઈ પ્રશ્ન છે? નથી. જય જીનેન્દ્ર.